ધારણ કરનાર. જેમ આગળ પૂછ્યું છે યુધિષ્ઠિરે, કો ધર્મ સર્વધર્માણામ કિંમતમ ઉત્તમમ, કો ધર્મ. આમ ઘણા બધા પ્રશ્નો કર્યા છે, તો એમ એ પ્રશ્નની અંદર આ પણ એક આવી જાય છે કે ભગવાન ધાતા છે, સર્વને ધારણ કરનાર છે. આખું બ્રહ્માંડ, આખું વિશ્વ, સમસ્ત સૃષ્ટિ જે કઈ અનંત સુધી છે તે, તો કે છે આ વિશ્વને કોણ ધારણ કરી રાખે છે, એને ધારણ કરનાર કોણ? તો વિષ્ણુદાસ મહારાજે 108માં પદમાં કહ્યું, ધારણ શક્તિ દેહની ધરી રહ્યો સંસાર. આખા સમસ્ત ચર અચર જળ ચેતન બધાને જે ધારણ કરી રહ્યો છે એ જ એની પરમ શક્તિ છે. અને અહીંયા ધર્મ શબ્દનો અર્થ છે ધ્રુવ ધારયતી ઇતિ ધર્મ, જે ધારણ કરે છે. ધર્મ એ જ ભગવાનની ધારણ શક્તિ છે. અને એ ભગવાનના ભગવાનની ધારણ શક્તિને અને ભગવાનને કોઈ જન્મ નથી, કોઈ અંત નથી, કોઈ પ્રારંભ નથી, કોઈ પૂર્ણાહુતિ નથી. તો એ અનાદિ છે, અનંત છે, એવા કોઈ તત્વની કલ્પના કરવા જતા માણસની દ્રષ્ટિની સામે જાણે કે શૂન્યાવકાશ ઉભો થઈ જતો હોય કે શું આ સાચું છે, સત્ય શું, આ કોણ ધારણ કરી રાખે છે. એનું નિવારણ કરવા માટે આ નામની અંદર એક નિત્યના આધારનું દર્શન કરવામાં આવ્યું છે. બધું જ ઈશ્વર જ ધારણ કરે છે. અને આ ધારક શક્તિ, આ ધારક તત્વ જે છે એ ભગવાનનું, ભગવાન વિષ્ણુ નારાયણનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને એ સર્વના ધાતા, સર્વને ધારણ કરનાર, સર્વનું પોષણ કરનાર, સર્વ આધાર એ ભગવાન છે. એટલા માટે પ્રભુ વિષ્ણુને ધાતા કહ્યું છે. સર્વત્ર છે, કોઈને કોઈ એનું પોષણ કરનારું હોય છે જ. એટલે જ્યાં પોષણ શક્તિ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એથી આગળ કહ્યું વિધાતા, કર્મફળની રચના કરનારો. વિધાતા, આપણે પણ કહીએ છીએ કે અમારો વિધાતા ના લેખ આવા લખી ગયો છે, અમારો વિધાતા વાંકો થયેલો છે. અમારો તો પ્રારબ્ધ બહુ અત્યારે ખૂબ શક્તિશાળી છે એમ જે બોલીએ છીએ, એમાં એનો આ ભાવ છે. વિધાતા, જીવ માત્રના કર્મફળની રચના કરનાર, સચ્ચિદ આનંદની ભૂમિ ઉપર. આમ જોઈએ તો આ જગતની અંદર આ જીવનમાં અનેક પ્રકારના ખેલ આ સૃષ્ટિમાં ચાલી જ રહ્યા છે, અને જે કંઈ ચાલી રહ્યા છે એની પાછળ પણ ભગવાનનો જ સંકેત છે. એ સંચાર પરમાત્માનો છે, એમાં ભગવાનની સર્જક શક્તિ, એને પોષણ આપવાની શક્તિ, અને ત્યાર પછી એને શાંત કરી એનો સંહાર કરવાની શક્તિ એ વિધાતામાં રહેલી છે. એટલે સર્જક, પોષક અને સંહારક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર ત્રણેયની એક જુદા જુદા નામવાળી એક જ શક્તિ અલગ અલગ કામ કરી રહી છે. જેમ વીજળીની શક્તિ, એનો પ્રવાહ, પાવર, કરંટ એ જુદા જુદા ઉપકરણોથી જુદા જુદા કામ કરે, એક કપડાં ધોવાનું કામ કરે વીજળી, એ જ કામ ઠંડુ કરવાનું પણ એ જ વીજળી કામ કરે, ગરમ કરવાનું પણ એ જ કામ કરે. આમ અનેક કાર્ય, વીજળી ટ્રેન ચલાવવાનું પણ કામ વીજળી કરે. તો એ અનેક કાર્યોની પાછળ રહેલો એક પ્રવાહ, કરંટનો એક જ પ્રવાહ રહેલો છે. એમ જુદી જુદી થતી પ્રવૃત્તિઓ, કાર્યોની પાછળ એક જ શક્તિ કામે લાગેલી છે, એને વિધાતા કહેવામાં આવે છે. અને એ વિધાતાને બ્રહ્મા એટલે કે ભાગ્યનો ઘડનાર, લેખ લખનાર વિધાતા એમ માનવામાં આવે છે. પરંતુ આ ભાગ્યના લેખ લખનાર આજે બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય નહીં, પણ માણસની અંદર જ રહેલું છે. મનુષ્ય માણસ જેટલો ભગવાનથી વિમુખ એટલો જ કર્મમાં ફસાય છે અને એટલો જ એને કર્મના ગુલામ તરીકે જીવવું પડે છે. વિવશપણે એ પેલા ગુલામની માફક, વેઠિયાની માફક બધા કર્મને ભોગવનારો પણ જ બને છે. પણ જેટલો એ ભગવાનની સમીપમાં જાય છે એટલો જ એ કર્મ બંધનથી મુક્ત બને છે અને કર્મ બંધનની પીડા એને સહેજ પણ સ્પર્શતી નથી. પ્રકૃતિના નિયમોમાંથી મુક્ત થઈને જીવન છે, જીવન પ્રકૃતિ છે, શરીરની સાથે રહીએ છીએ ત્યાં સુધી, અને શરીરના બંધનો દરેકને સુખી દુઃખી કરતા જ હોય છે. પણ એમાંથી મુક્ત થવું હોય તો, પ્રકૃતિના નિયમોમાંથી મુક્ત થવું હોય તો પરમાત્માની કૃપાને પાત્ર થવું પડે. પરમાત્માની કૃપાના ક્ષેત્રમાં ધીરે ધીરે આગળ વધવું પડે છે. જે ધાતા એટલે કે ધર્મની આધાર ભૂમિ પર જે સ્થિર છે તે ધાતા છે, તેને વિધાતાનું દર્શન થાય છે કે જે ધર્મ તરફ આગળ વધે છે ધર્મનું. તો આ દર્શન નથી થતું ત્યાં સુધી, આ દર્શન થતું નથી વિધાતાનું ત્યાં સુધી પ્રારબ્ધ પુરુષાર્થ કર્મ એની પાછળ માણસ લમણા લીધા જ કરતો હોય છે અને એના જીવનના કોયડાનો ક્યારેય કોઈ પણ પ્રકારનો ઉકેલ આવતો જ નથી. તે વખતે પ્રારબ્ધ પુરુષાર્થ અને કર્મની જ વાતો કરતો હોય છે. કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય. પરમાત્માને આગળ જતા ઉત્તમ ધાતુ કહ્યું, ધાતુર ઉત્તમ. આ પૃથ્વીના પેટાળની અંદર કેટલી બધી વસ્તુઓ જન્મે છે, કેટલી બધી વસ્તુ એમાંથી પ્રાપ્ત થાય છે, અનેક ધાતુઓ, અનેક રત્નો, અનેક પ્રકારની જુદી જુદી વસ્તુઓ કે જેનો કોઈ પાર નથી. કેટલાય રસાયણો જમીનની અંદરથી પૃથ્વીની અંદરથી પ્રાપ્ત થાય. તો પૃથ્વીના પદાર્થોનું સ્વરૂપ અને એ જે કઈ છે એ જ્ઞાનને એને સમજવા માટે, એના નોલેજને મેળવવા માટે માણસનું ચિત્ત એ ઉત્તમ છે કે જે આ બધાને સમજી શકે છે, એમાં એને એનું વિશ્લેષણ કરી શકે છે, એનાલિસિસ. એટલે માણસનું ચિત્ત ઊંચામાં ઊંચું એક સાધન છે આ બધાને ઓળખવા માટે, ધાતુર ઉત્તમ. એટલે અહીંયા ગાડી શરીરશાસ્ત્રના જ્ઞાતાએ ચિત્તને ધાતુ કહી, ચિત્તને ધાતુ કહેવામાં આવે છે, ઉત્તમ ધાતુ. એટલે જેનામાં યાદશક્તિ વિશેષ છે એવું ચિત્ત, એવું મન એ ઉત્તમ ધાતુ છે. મનુષ્યના શરીરમાં ચિત્ત એ શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. ચિત્તાયત્તમ ધાતુબદ્ધમ શરીરમ નષ્ટે ચિત્તે ધાતવો યાંતિ નાશમ તસ્માત ચિત્તમ સર્વદા રક્ષણીયમ સ્વસ્થે ચિત્તે બુદ્ધયઃ સંભવંતિ. ધાતુઓથી બંધાયેલું આ શરીર એ ચિત્તને આધીન છે. જો ચિત્ત નાશ પામે તો ધાતુઓ પણ નાશ પામે છે. તેથી હંમેશા ચિત્ત એટલે કે આપણા મનનું, આપણા વિચારોનું આપણે રક્ષણ કરવું જોઈએ. ચિત્ત સ્વસ્થ હોવું જોઈએ, ચિત્ત બુદ્ધ જાગૃત હોવું જોઈએ. એમાં રોગીપણું કે આળસપણું જરાય ન હોવું જોઈએ. ત્યારે જ એ સ્વસ્થ ચિત્તમાં બુદ્ધિ સંભવે છે. ચિત્ત જ્યારે શુદ્ધ અને એકાગ્ર બને છે ત્યારે પરમ તત્વને પણ ધારણ કરી શકે છે. પરમાત્મા ધારણ શક્તિ એની, ધરી રહ્યો સંસાર, આખા સંસારને ધારણ કરી શકે છે. એટલે પરમ તત્વ આત્મા પણ ધારણ કરી શકે છે. ચિત્ત શુદ્ધ જ્ઞાનમાં લય થાય છે. ચિત્તની અંદર જ શુદ્ધ જ્ઞાન ભળે છે અને શુદ્ધ જ્ઞાન એ ચિત્તનું સાધન કરી રહ્યું છે. ચિત્ત દ્વારા જ પરમાત્મામાં પરમાત્માના સત અને આનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આપણે આપણા ચિત્તને આપણામાં સ્વસ્થ રીતે સ્વચ્છ રીતે રાખીએ તો આત્મદર્શન થશે અને આત્માનો આનંદ આવશે, પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. પણ જો ચિત્ત અશુદ્ધ હશે, વિકૃત હશે, તો વિકૃતિઓ જ આપણને કોરી ખાશે, નહીં જીવવા દે શાંતિથી. અને એકાગ્રતા પણ એ ચિત્તમાં નહીં આવવા દે. ચિત્ત જ્યારે શુદ્ધ બને ત્યારે જ એકાગ્ર થાય છે. એટલે ચિત્તની આ તદરૂપતા એ જ પરમાત્માની અનુભૂતિ છે. આપણા પોતામાં અનુભૂતિ થાય પરમાત્માની, અને એ ચિત્તની તદરૂપતા થવી એ સર્વવ્યાપક છે. એટલે ધાતુરૂપતામાં એ નામ અહીંયા આગાડી ભગવાન વિષ્ણુને લાગુ પડે છે. જેમ પૃથ્વીની ધાતુઓમાં જમીન ખોદીએ એમાંથી અનેક ધાતુ નીકળે, સોનું, રૂપુ, ચાંદી, લોખંડ, તાંબુ, પિત્તળ, અનેક રત્નો, તો એ બધામાં ઉત્તમ, મધ્યમ અને હલકા ધાતુ તરીકે સોનું, ચાંદી, લોખંડ આ બધું ગણાવે છે. એવી જ રીતે માણસની ચિત્ત ધાતુની પણ આવી વાત જ છે. ચિત્ત ધાતુમાં તમોગુણી એટલે લોખંડ જેવું ચિત્ત બને અને કનિષ્ઠ કહેવાય. એ ચિત્ત ધાતુમાં જ્યારે રજોગુણ ઉત્પન્ન થાય, કઈ વિકૃતિઓ ઉત્પન્ન થાય, ક્રિયાઓ કરવાની ઈચ્છા થાય, ત્યારે એ મધ્યમ પ્રકારનું ચાંદીની જેવી ધાતુ ગણાય છે ચિત્ત. અને જ્યારે એ ચિત્ત શુદ્ધ ભાવથી પરમાત્માનું, સાત્વિકતાનું, શાંતિનું, સમજૂતીનું ચિંતન કરે છે, ત્યારે એ જ ચિત્ત ધાતુ સત્વગુણી ધાતુ બની જાય છે અને ઉત્તમ ગણાય છે. એટલે જેમ સોનું, ચાંદી અને લોહીનું ઉત્તમ મધ્યમ નિજ ગણાય છે, એમ તમોગુણ, રજોગુણ અને સત્વગુણ એ પણ કનિષ્ઠ, મધ્યમ અને ઉચ્ચ ગણાય છે. સુવર્ણની કાંતિની જેમ શુદ્ધ સત્વગુણ પ્રકાશમાન થાય છે અને નિર્મળ છે સાત્વિકતા સત્વગુણ, અને અત્યંત મૂલ્યવાન છે. સત્વગુણી છે એનામાં સાચી સમજણ છે, એનામાં શાંતિ છે, એનામાં સુખ છે, કારણ કે સત્વગુણી જ્ઞાની છે. સુવર્ણમાં જેવી રીતે ઉત્તમ ધ્વનિ, ઉત્તમ એનું તેજ, ઉત્તમ પ્રકાશ એનો રંગ બતાવ્યા છે, તે ઊંચી ભૂમિકા ઉપર શુદ્ધ ચિત્તમાં પણ રહેલા છે. સોનાની માફક એ પણ વધુ કિંમતી બની શકે. ચિત્તની અંદર જો સારા વિચારો હોય, શુદ્ધ ચિત્તમાં ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી શકે છે. જ્યોતિર્મય અને વાંગમય સ્વરૂપને પ્રગટ કરવાનું પણ એ ઉત્તમ સાધન બતાવ્યું છે.